એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કહાણીમાં ઊંડા ઉતરીશું જે સિલિકોન વેલીના સપના અને ભ્રમ બંનેનું પ્રતીક છે.
હા, આપણે વાત કરીશું જ્હોન કેરીરૂના પુસ્તક બેડ બ્લડ વિશે, એટલે કે ખોટું લોહી, સિલિકોન વેલીમાં મહાછેતરપિંડી.
બરાબર. અને આ કોઈ સામાન્ય નિષ્ફળ સ્ટાર્ટઅપની વાત નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો કદાચ એનરોન પછીનો સૌથી મોટો કોર્પોરેટ ફ્રોડ કહી શકાય. અને એના કેન્દ્રમાં છે એલિઝાબેથ હોમ્સ, થેરાનોસની સ્થાપક સીઈઓ.
એ જ એલિઝાબેથ હોમ્સ જે એક સમયે દુનિયાની સૌથી યુવાન સેલ્ફમેડ મહિલા અબજોપતિ હતી. વિશ્વનીય લાગે પણ સાચું છે.
હા, અને એટલે જ આ વાર્તા આજે પણ એટલી મહત્વની છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે મહત્વાકાંક્ષા ક્યાં સુધી જઈ શકે
અને સત્ય અને ભ્રમ વચ્ચેની લીટી કેટલી પાતળી હોઈ શકે છે. ખાસ કરીને સિલિકોન વેલીની પેલી ફેક ઇટ ટેલ યુ મેક ઇટ વાળી સંસ્કૃતિમાં.
બિલકુલ. કેવી રીતે કોલેજ ડ્રોપઆઉટ એક યુવાન છોકરી દુનિયાના સૌથી શક્તિશાળી અનુભવી લોકોને મનાવી શકે કે એની પાસે દવાઓનું ભવિષ્ય છે,
જ્યારે હકીકતમાં
એ ટેકનોલોજી જ નહોતી, આખી વાત જ હવામાં હતી.
તો ચાલો શરૂ કરીએ આ સફર, એલિઝાબેથ હોમ્સના જીવન અને થેરાનોસના ઉદય અને પતનની. એનો ઉછેર ક્યાં થયો હતો?
એનો ઉછેર વોશિંગ્ટન ડીસી અને પછી હ્યુસ્ટનમાં થયો. અને પરિવારનો પ્રભાવ ઘણો હતો. સફળતા, સિદ્ધિઓ, કનેક્શન્સ, એ બધું વાતાવરણમાં હતું.
હા, એના પિતા યુએસએડ અને એનરોન જેવી જગ્યાએ કામ કરી ચૂક્યા હતા. માતા પણ રાજકીય રીતે સક્રિય હતા.
હા, અને કહેવાય છે કે ઘરમાં એવી વાતો થતી કે આપણે કંઈક મોટું કરવા માટે જન્મ્યા છીએ, કંઈક ઐતિહાસિક. કદાચ આ વાતોએ જ એના મનમાં નાનપણથી જ
કંઈક અસાધારણ કરવાની ઈચ્છા જગાડી.
બરાબર. એ કિસ્સો છે ને કે 9 વર્ષની ઉંમરે એણે પિતાને પત્ર લખેલો.
હા, કે હું કંઈક એવું શોધવા માંગુ છું જે માનવ જાતને ખબર જ નથી કે શક્ય છે. વિચાર તો કરો, 9 વર્ષની ઉંમરે.
તીવ્રતા અને ફોકસ તો નાનપણથી જ દેખાતા હતા, અને પછીથી એ સ્ટીવ જોબ્સથી બહુ પ્રભાવિત થઈ.
એ તો દેખીતું જ હતું. કોલેજ છોડવી, પેલો કાળો ટર્ટલનેક, ઊંડો અવાજ, જાણે જોબ્સની નકલ જ કરતા હોય.
2002માં એ સ્ટેનફોર્ડ ગઈ કેમિકલ એન્જિનિયરિંગ. ત્યાં એને પ્રોફેસર ચેનિંગ રોબર્ટસન મળ્યા, જે એના મોટા માર્ગદર્શક અને સમર્થક બન્યા.
અને ત્યાં જ પેલો થેરાનોસનો વિચાર આવ્યો, ખરું ને? સોયના ડરથી શરૂ થયેલો.
હા, પહેલા કોઈ પહેરી શકાય એવો પેચ હતો, પણ પછી એ વિચાર વિકસ્યો. આંગળીના ટેરવેથી લોહીનું એક ટીપું અને એમાંથી સેંકડો ટેસ્ટ. ક્રાંતિકારી વિચાર હતો, જો સાચો હોત તો.
અને માત્ર 19 વર્ષની ઉંમરે 2003માં સ્ટેનફોર્ડ છોડી દીધું.
હા, ટ્યુશન ફીના પૈસા બચાવીને કંપની શરૂ કરી. પહેલા નામ હતું રિયલ ટાઈમ ક્યોર્સ, પછી થયું થેરાનોસ, એટલે કે થેરાપી અને ડાયગ્નોસિસનું મિશ્રણ.
અને પ્રોફેસર રોબર્ટસન પહેલા બોર્ડ મેમ્બર બન્યા. એનાથી કંપનીને શરૂઆતથી જ એક વજન મળ્યું.
અહીંથી એલિઝાબેથ હોમ્સની એક દંતકથા ઘડાવવાની શરૂઆત થઈ. અને કંપની લગભગ 10 વર્ષ સ્ટિલ્થ મોડમાં રહી, ભારે ગુપ્તતા,
કારણ કે ટેકનોલોજી કામ નહોતી કરતી.
બિલકુલ. એમની પેલું એડિસન મશીન ક્યારે ધાર્યા મુજબ ચાલ્યું જ નહીં, પણ એમની પીચ અદ્ભુત હતી.
હા, સસ્તા, દર્દ વગરના તરત પરિણામ આપતા બ્લડ ટેસ્ટ, હેલ્થ કેરનું લોકશાહીકરણ, કોને ન ગમે આવી વાત?
અને એલિઝાબેથનો કરિશ્મા, પેલો કાળો ટર્ટલનેક, ઘેરો કરેલો અવાજ, દુનિયા બદલવાની મોટી મોટી વાતો, રોકાણકારો ખેંચાયા.
બોર્ડ પણ કેવું બનાવ્યું. જ્યોર્જ શુલ્ટ્સ, હેનરી કિસિંજર, મોટા મોટા રાજકીય નામો, પણ વૈજ્ઞાનિકો ઓછા.
હા, એ બધા પ્રભાવશાળી વૃદ્ધ પુરુષો હતા. એમની હાજરીથી વિશ્વસનીયતા વધી, પણ ટેકનોલોજી પર સવાલ ઉઠાવનાર કોઈ નહોતું.
અને પૈસા આવતા રહ્યા, સેંકડો મિલિયન ડોલર. ટિમ ડ્રેપર, લેરી એલિસન, રૂપર્ટ મર્ડોક.
અને વેલ્યુએશન પહોંચી ગયું 9 અબજ ડોલર. એલિઝાબેથ હોમ્સ કાગળ પર દુનિયાની સૌથી યુવાન સેલ્ફ મેડ મહિલા અબજોપતિ.
પણ ખરી સફળતા ટેકનોલોજીમાં નહોતી, હતી બિઝનેસ ડીલ્સમાં, જેમ કે વોલગ્રીન્સ અને સેફવે સાથેની ભાગીદારી 2013ની આસપાસ.
હા, એ ડીલ્સ ગેમ ચેન્જર હતી. એનાથી થેરેનોસ ઘર ઘરમાં જાણીતું નામ બનવાની તૈયારીમાં હતું, પણ
પડદા પાછળ તો બધું અલગ જ ચાલી રહ્યું હતું.
બિલકુલ. વૈજ્ઞાનિક નિષ્ફળતાઓ, નકલી ડેમો અને કંપનીમાં પેરાનોઇયા અને ડરનો માહોલ. એલિઝાબેથ અને એનો ગુપ્ત પાર્ટનર અને કંપની પ્રેસિડેન્ટ સની બલવાની બધું કડકાઈથી ચલાવતા હતા.
અને પછી પતન શરૂ થયો. વોલ સ્ટ્રીટ જર્નલ, જ્હોન કેરીરો, 2015.
હા, કેરીરોને કોઈ ભૂતપૂર્વ કર્મચારી પાસેથી ટીપ મળી અને એમણે તપાસ શરૂ કરી. એમને ટાયલર શુલ્ઝ જેવા લોકો મળ્યા.
ટાયલર શુલ્ઝ એટલે બોર્ડ મેમ્બર જ્હોર્જ શુલ્ઝના પૌત્ર.
એજ. અને બીજી એક કર્મચારી એરિકા ચાઉં. આ લોકોએ અંદરની વાત બહાર લાવવાની હિંમત કરી.
એમણે શું ખુલાસો કર્યો?
એમણે જણાવ્યું કે પેલા એડિસન મશીનો ભરોસાપાત્ર નથી. મોટાભાગના ટેસ્ટ તો બજારમાં મળતા સિમેન્સ જેવી કંપનીના મશીનો પર જ થાય છે, ગુપ્ત રીતે.
અને પેલું આંગળીના ટેરવાથી લેવાયેલું લોહીનું ટીપું,
એ નમૂનાને ઘણીવાર પાતળો કરવો પડતો હતો, ડાઇલ્યુટ કરવો પડતો હતો, જેથી એ મશીનો પર ચાલી શકે. આનાથી પરિણામોની સચોટતા પર મોટો પ્રશ્નાર્થ હતો.
આ તો ભયંકર કહેવાય, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ.
ચોક્કસ. અને જ્યારે આ બધું બહાર આવવાની તૈયારી હતી ત્યારે હોમ્સ અને બલવાનીનો પ્રતિભાવ શું હતો? આક્રમકતા.
એમણે પ્રખ્યાત વકીલ ડેવિડ બોઇસને હાયર કર્યા.
હા, અને બોઇસે વિસલ બ્લોઅર્સ અને જર્નલ પર દબાણ લાવવા, ડરાવવા, ધમકાવવા બધું જ કર્યું. કાનૂની ધમકીઓ, જાસૂસી.
પણ સત્ય દબાયું નહીં. 15 ઓક્ટોબર 2015, વોલ સ્ટ્રીટ જર્નલનો પહેલો લેખ.
અને એ લેખ એક બોમ્બ વિસ્ફોટ જેવો હતો. થેરાનોસની આખી દંતકથાનો પડદાફાશ થઈ ગયો.
પછી તો સરકારી એજન્સીઓ પણ સક્રિય થઈ. એફડીએ, સીએમએસ.
એમની તપાસમાં પણ વ્યાપક નિષ્ફળતાઓ અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું.
પરિણામ,
વોલગ્રીન્સે ભાગીદારી તોડી નાખી. હોમ્સ પર 2 વર્ષ માટે લેબ ચલાવવા પર પ્રતિબંધ મુકાયો. કંપનીએ પોતે જ 2 વર્ષના લાખો ટેસ્ટ રિઝલ્ટ રદ કરવા પડ્યા. જે 9 અબજ ડોલરની કંપની હતી એની કિંમત 0 થઈ ગઈ.
અને પછી કાનૂની કાર્યવાહી, એસઈસીના આરોપો.
હા, 2018માં એસઈસીએ મોટા પાયે છેતરપિંડીનો આરોપ મૂક્યો. પછી ફોજદારી આરોપો પણ દાખલ થયા, વાયર ફ્રોડ, ષડયંત્ર.
સપ્ટેમ્બર 2018માં થેરાનોસ સત્તાવાર રીતે બંધ.
અને અંતિમ પ્રકરણ એટલે કોર્ટ ટ્રાયલ 2021માં શરૂ થઈ. જાન્યુઆરી 2022માં હોમ્સને રોકાણકારોને છેતરવાના 4 કેસમાં દોષિત ઠરવામાં આવી.
સજા કેટલી થઈ?
11 વર્ષથી વધુની ફેડરલ જેલ. અને સની બલવાની પણ બધા 12 આરોપોમાં દોષિત ઠર્યા. એમને લગભગ 13 વર્ષની સજા થઈ.
વાહ, એક સપનાનો કેવો કરુણ અંત. આ બધું થયું એમાં હોમ્સની પોતાની વિચારસરણી, એની ફિલોસોફીનો કેટલો હાથ હતો? એ શું માનતી હતી?
જુઓ, દેખીત રીતે તો એની ફિલોસોફી બહુ ઉમદા હતી. હેલ્થકેરમાં ક્રાંતિ લાવવી, લોકોને સશક્ત કરવા. એની પેલી લાઈન હતી ને, કોઈને જલ્દી ગુડબાય કહેવું ન પડે.
હા, એ લાઈન બહુ ભાવુક હતી. એનો ઉપયોગ એણે પોતાની ઢાલ અને તલવાર બંને તરીકે કર્યો.
બરાબર. પણ બેડ બ્લડ અને બીજા પુરાવા જે ચિત્ર રજૂ કરે છે એ અલગ છે. એ એક પ્રકારની મેકિયાવેલિયન વિચારસરણી તરફ ઇશારો કરે છે.
એટલે કે અંત સાધનને યોગ્ય ઠેરવે, ગમે તે ભોગે ધ્યેય સિદ્ધ કરવું.
હા, એવું લાગે છે કે એને પોતાની સફળતામાં એટલો બધો આત્મવિશ્વાસ, કદાચ અંધવિશ્વાસ હતો કે એને લાગતો હતો કે એ સફળ થવાની જ છે. એટલે રસ્તામાં આવતા જૂઠ, નકલી ડેમો, કર્મચારીઓને દબાવવા, એ બધું જરૂરી હતું,
અસ્થાયી હતું.
એની ફિલોસોફી સત્ય શોધવાની નહીં, પણ પોતાની બનાવેલી વાર્તાને જ સત્ય તરીકે સ્થાપિત કરવાની હતી.
બરાબર. સ્ટીવ જોબ્સનું રિયાલિટી ડિસ્ટોર્શન ફિલ્ડ હતું, પણ એનો ઉપયોગ નવીનતા માટે થતો. અહીં એનો ઉપયોગ નિષ્ફળતા છુપાવવા થતો હતો.
અને એની અંદરની પ્રેરણાઓ શું હતી? ખરેખર માનવતાની સેવા કે પછી?
કદાચ શરૂઆતમાં સારો ઈરાદો હોય, પણ પુસ્તક સૂચવે છે કે મુખ્ય ડ્રાઇવ પૈસા કરતાં પણ વધુ ઐતિહાસિક બનવાની હતી. સ્ટીવ જોબ્સ કે થોમસ એડિસન બનવું હતું. પ્રસિદ્ધિ, પ્રશંસા અને કંટ્રોલ.
હા, ખાસ કરીને પોતાની વાર્તા પર. વાસ્તવિકતાને પોતાની ઈચ્છા મુજબ વાળવાનું એક અદમ્ય વિશ્વાસ.
અને જ્યારે મુશ્કેલીઓ આવી, વૈજ્ઞાનિક સમસ્યાઓ આવી, ત્યારે એનો સામનો કરવાની રીત કેવી હતી?
એ જ તો સમસ્યા હતી. કોઈ પણ અવરોધને એ પડકાર તરીકે નહોતી જોતી, પણ ખતરા તરીકે જોતી હતી, જેને દૂર કરવો પડે.
એટલે ટેકનોલોજી ફેલ થાય તો?
તો ડેટા ખોટો બનાવ્યો, નોવાટીઝ માટે પહેલેથી રેકોર્ડ કરેલા પરિણામ બતાવ્યા, સ્પર્ધકોના મશીન છુપી રીતે વાપર્યા.
કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી તો?
તો એમને સાંભળ્યા નહીં, સાઇડલાઇન કર્યા, નોકરીમાંથી કાઢ્યા, ડરાવ્યા ધમકાવ્યા, ડેવિડ બોઇસની લો ફોર્મનો ઉપયોગ કર્યો, એનડીડીએસ, મુકદ્દમાની ધમકીઓ,
પેરાનોયા અને આક્રમકતા, આ જ એનો જવાબ હતો.
હા,
આખી વાર્તામાં એવા કયા ત્રણ નિર્ણાયક વળાંક હતા જેણે બધું બદલી નાખ્યું, જેણે થેરાનોસના ભાગ્ય પર મોહર મારી દીધી?
સારો સવાલ છે. મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો વળાંક હતો 2006નો પેલો નોવાર્ટિસ વાળો નકલી ડેમો.
હા, જેને તમે મૂળ પાપ કહ્યું.
બરાબર. એ ક્ષણ હતી જ્યારે કંપની માત્ર મહત્વાકાંક્ષી મટીને છેતરપિંડીના રસ્તે વળી. એણે ખોટો મેસેજ આપ્યો કે વાસ્તવિકતા મહત્વની નથી, વાર્તા મહત્વની છે, અને વાર્તા જાળવવા કંઈ પણ કરી શકાય.
બીજો વળાંક કયો ગણાય?
બીજો મોટો વળાંક હતો વોલગ્રીન્સ અને સેફવે સાથેની ભાગીદારી 2010-2013. આ ડીલ્સે થેરાનોઝને અબજો ડોલરની વેલ્યુએશન આપી, પણ એ ખોટા પાયા પર.
આ એક રીતે પોઈન્ટ ઓફ નો રિટર્ન જેવું હતું ને? હવે તો એમને પરફોર્મ કરવું જ પડે, ભલે ટેકનોલોજી તૈયાર ન હોય.
બરાબર. આનાથી દબાણ વધ્યું અને કંપની જૂઠાણામાં વધુને વધુ ઊંડી ઉતરતી ગઈ, ખાસ કરીને જ્યારે એમણે દર્દીઓના ટેસ્ટ કરવા માટે બીજી કંપનીના મશીનો વાપરવાનું શરૂ કર્યું.
અને ત્રીજો વળાંક, એ તો દેખીતો જ છે.
હા, 15 ઓક્ટોબર 2015, વોલ સ્ટ્રીટ જર્નલનો પહેલો લેખ, ડેવિડ બોઇસની ધમકીઓ. રૂપર્ટ મર્ડોક, જે WSJના માલિક અને થેરાનોઝના રોકાણકાર પણ હતા, ને હોમ્સની છેલ્લી ઘડીની અપીલ કશું કામના આવ્યું.
એ લેખે બધું ખુલ્લું પાડી દીધું. નિષ્ફળ મશીનો, બીજાના સાધનોનો ઉપયોગ, ટેસ્ટની અચોક્કસતા.
અને જાહેર ખુલાસામાંથી થેરાનોઝ ક્યારે બહાર ન આવી શક્યું. ત્યાંથી જ સરકારી તપાસ, ભાગીદારોનો સાથ છોડવો અને અંતિમ પતન શરૂ થયું.
આખી વાત સાંભળીને મનમાં ઘણા વિચારો આવે છે. આટલી મોટી છેતરપિંડી, આમાંથી આપણે શું શીખી શકીએ? સામાન્ય લોકો માટે શું બોધપાઠ છે?
મને લાગે છે કે પહેલો બોધપાઠ મહત્વાકાંક્ષા અને નૈતિકતા વિશે છે. મહત્વાકાંક્ષા સારી છે, પણ જો એ નૈતિક સીમાઓ ઓળંગી જાય તો એ વિનાશકારી બની શકે છે.
બીજું, કરિશ્મા અને વાર્તાની શક્તિ. કેવી રીતે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એક સારી વાર્તા બુદ્ધિશાળી લોકોને પણ આકર્ષી શકે છે, ભ્રમિત કરી શકે છે?
હા, અને એટલે જ શંકા કરવાનું મહત્વ. પેલી કહેવત છે ને, જો કંઈક વધુ પડતું સારું લાગે તો કદાચ એ સાચું નથી, એ યાદ રાખવા જેવું છે.
અને પેલો લપસણો ઢોળાવ, નાના જૂઠાણા કેવી રીતે મોટા ષડયંત્રમાં ફેરવાઈ જાય છે?
બરાબર. એક નકલી ડેમોથી શરૂઆત થઈ અને અંતે આખી ઇમારત જ જૂઠાણાના પાયા પર ઊભી હતી.
પણ આમાં એક સકારાત્મક પાસું પણ છે. એ શું?
વિસલબ્લોઅર્સની હિંમત. ટાયલર શુલ્ટ્સ, એરિકા ચેંગ, એમણે ભારે દબાણ અને જોખમ સામે પણ સત્ય બોલવાનો પસંદ કર્યો. એમની પ્રામાણિકતાએ ફરક પાડ્યો.
એ સાચી વાત છે. અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ માત્ર કોર્પોરેટ આંકડા નથી, આની પાછળ માણસો જોડાયેલા છે.
ચોક્કસ. આની માનવીય કિંમત બહુ મોટી છે. ખોટા નિદાન પામેલા દર્દીઓ, ઇયાન ગિબન્સ જેવા વૈજ્ઞાનિક જેમણે આત્મહત્યા કરી, યુવાન કર્મચારીઓ જેમની કારકિર્દી, જેમનું માનસિક સ્વાસ્થ્ય, બધું દાવ પર લાગી ગયું.
વિશ્વાસઘાત, એ આ વાર્તાનું કેન્દ્ર છે.
હા, દરેક સ્તરે વિશ્વાસઘાત.
તો આટલી ચર્ચા પછી જો ત્રણ અંતિમ બોધપાઠ તારવવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે, તો એ કયા હશે? એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક.
રસપ્રદ. પહેલો ભાવનાત્મક બોધપાઠ હું કહીશ, છેતરપિંડીની ગહન માનવીય કિંમત. આ કોઈ પીડિત વગરનો ગુનો નહોતો. વાસ્તવિક લોકોના જીવન, તેમના સપના, તેમનું સ્વાસ્થ્ય, બધું પ્રભાવિત થયું. વિશ્વાસઘાતની પીડા કેટલી ઊંડી હોય છે એ આ વાર્તા યાદ કરાવે છે.
બરાબર. અને બૌદ્ધિક બોધપાઠ?
બૌદ્ધિક રીતે મને લાગે છે કે મુખ્ય બોધપાઠ છે રખેવાળો ગેટકીપર્સની વિનાશક નિષ્ફળતા. આ માત્ર હોમ્સની ભૂલ ન હતી, આખી સિસ્ટમ નિષ્ફળ ગઈ. વેન્ચર કેપિટાલિસ્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કોર્પોરેટ પાર્ટનર્સ, મીડિયા, બધાએ પોતાની જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાધી. આ શીખવે છે કે વિશ્વાસ કરો પણ ચકાસો, એ સિદ્ધાંત કેટલો જરૂરી છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ જે આપણા બધાના જીવનને લાગુ પડે.
સાર્વત્રિક બોધપાઠ છે પોતાના જ પ્રચારમાં, પોતાની જ વાર્તામાં માનવાનું જોખમ. એલિઝાબેથ હોમ્સે એક ભ્રમનું જગત બનાવ્યું, પણ કદાચ એણે સૌથી પહેલાં પોતાની જાતને જ એમાં ફસાવી દીધી. જ્યારે મહત્વાકાંક્ષા નૈતિકતા અને વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે, ત્યારે સપનું દુઃસ્વપ્નમાં ફેરવાતા વાર નથી લાગતી. આખરે તો પ્રામાણિકતા સૌથી મોટી મૂડી છે, છબી નહીં.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.